पेज नंबर 639 માં પહેલો પત્ર સાતમી પંક્તિ આપણે અટક્યા છીએ. મન અને પ્રાણમાં સદાયને માટે નહીં તો કમસે કમ જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે અક્ષુબ્ધતા સ્થાપિત કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. કેમ કે મન અને પ્રાણ ચૈત્ય પુરુષને, હૃદયમાં રહેલા ચૈત્ય પુરુષને અને મસ્તકની ઉપર રહેલા પુરુષ અથવા આત્માને ઢાંકી દેતા હોય છે, અને ચૈત્ય પુરુષ પાસે જવું હોય અથવા તો આત્મા પાસે જવું હોય તો આ મન અને પ્રાણે જે આવરણ સર્જ્યું છે એને ભેદી છેદીને અંદર જવું પડે. પણ જો મન પ્રાણ સદાય સક્રિય જ રહ્યા કરે વિચારો અને ભાવોના સ્વરૂપમાં, તો પછી અને એનાથી આગળ એ વિચારો અને ભાવો ઉઠ્યા જ કરે અને આપણે એ વિચારોની સાથે અને એ ભાવોની સાથે તદાત્મ થયા જ કરીએ, આઈડેન્ટિફાઈડ થયા જ કરીએ, તો પછી શ્રી અરવિંદ કહે છે કે એ પડદો, એ આવરણ, એ આડશ સદાયને માટે એમને એમ જ રહેશે. એ ભેદાશે નહીં, છેદાશે નહીં, અને આપણે ચૈત્ય પુરુષ સુધી અથવા તો પુરુષ અથવા આત્મા સુધી પહોંચી નહીં શકીએ. આટલું ગઈ વખતે આપણે જોયું છે. હવે આગળ જઈએ. આગળ કહ્યું કે મન પ્રાણની પ્રવૃત્તિને શાંત કરી દેવા માટેની શક્તિ આપણે કેળવવી જોઈએ. મન મસ્ટ ગેટ ધ પાવર. કેવી રીતે? કદાચ એમને અભિપ્રેત એ છે કે ઉર્ધ્વમાંથી માતાજીની શક્તિને બોલાવીને એનું આહવાન કરીને એને આપણી ચેતનામાં ઉતારીએ અને એ શક્તિના સ્વરૂપમાં એ શક્તિ આપણી અંદર ઉતરે ત્યારે એ શક્તિની મદદથી આપણે મન અને પ્રાણને શાંત કરીએ. પાવર શબ્દ મૂક્યો છે એટલે કદાચ એમને આમ અભિવ્રેત હશે, જોકે હું બહુ ચોક્કસપણે નથી કહેતો. હવે વિકલ્પ મૂકે છે કે ધારો કે આ રીતે અક્ષુબ્ધતા ન લાવવી હોય અથવા ન લાવી શકાતી હોય તો શું કરવાનું? It is also possible to detach yourself and look at these activities as if they were not your own, but a mechanical action of nature, which you observe as a disinterested witness. બીજી રીત બતાવે છે. કે બીજી પણ એક શક્યતા છે, ટુ ડિટેચ યોરસેલ્ફ, તમારી જાતને એનાથી અળગી કરી નાખો. અને આ મન અને પ્રાણના વિચારો અને ભાવોની જે પ્રવૃત્તિ, એ વાસ્તવમાં તો જે નિમ્ન પ્રકૃતિ છે, એ નિમ્ન પ્રકૃતિનો જ એક ભાગ છે. જો નેચરમાં એન કેપિટલ મૂક્યો છે, એટલે એમના મનમાં જે છે એ સાંખ્ય દર્શનની જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ, જેને સાંખ્ય દર્શન અનાદિ કહે છે, એ અનાદિ પ્રકૃતિ, એને મિકેનિકલ શબ્દ મૂક્યો છે, યાંત્રિક રીતે ચાલ્યા જ કરે છે. તો સાંખ્ય દર્શન આ પ્રકૃતિને અનાદિ માને છે અને જડ માને છે, અને આ યાંત્રિક શબ્દ એ જડતાની સાથે બરાબર જાય છે. એટલે આ લખતી વખતે એમને આ તટસ્થ ભાવે, સાક્ષી ભાવે, તદ્દન એનાથી અળગા થઈને પ્રકૃતિ અને એના બંધારણ સ્વરૂપ ત્રણ ગુણો, સત્વ, રજસ, તમસ, અને એનું વ્યામિશ્રણ, ને એમાંથી ઉત્પન્ન જે કંઈ થાય છે બધું, તો શિવિન કહે છે કે આ શું છે, પ્રકૃતિનું મિકેનિકલ એક્શન ચાલ્યા જ કરશે. તો એના તરફ કેવી રીતે જોવાનું? ટુ ડિટેચ યોર સેલ્ફ એન્ડ લુક એટ ધીઝ એક્ટિવિટીઝ એઝ ઇફ ધે વેર નોટ યોર ઓન, જાણે કે તમારી છે જ નહીં, બટ અ મિકેનિકલ એક્શન ઓફ નેચર. પણ પેલી સાંખ્યોની મૂળ પ્રકૃતિ, એની એનું એક યાંત્રિક કર્મ છે કે જેને વિચ યુ ઓબ્ઝર્વ એઝ અ ડિસઇન્ટરેસ્ટેડ વિટનેસ, એક સાક્ષી તરીકે તમે એનું નિરીક્ષણ કરો છો, અને એ પણ ડિસઇન્ટરેસ્ટેડ, અનાસક્ત, અથવા ઉદાસીન, અથવા તટસ્થ, એવા સાક્ષી તરીકે. જો આ તટસ્થ અને ઉદાસીન શબ્દો બહુ મજાના છે સમજવા જેવા, હું કહીશ એટલે તરત તમને ખ્યાલ આવશે. તટ એટલે કિનારો, અને સ્થ એટલે ઉભો રહેનાર, કિનારા પર ઉભો રહેલો માણસ, એ તટસ્થ. હવે પેલો પ્રવાહ છે નદીનો, એને જોયા કરે છે માત્ર, એ પ્રવાહની અંદર ઇન્વોલ્વ થતો નથી, અંદર જંપલાવતો નથી, માત્ર કિનારે ઉભો છે અને જુએ છે. એટલે સંડોવાયા વિનાનો સાક્ષી ભાવ, એ બતાવવા માટે તટસ્થ શબ્દ આપણે વાપરીએ છીએ, કમસે કમ એક સંદર્ભમાં, આ સંદર્ભમાં. અને એવી રીતે ઉદાસીન, એને ઉદાસ થવા સાથે કોઈ સંબંધ નથી, હા, ઉદ એટલે ઉપર, અને આસીન એટલે બેઠેલો. માનો કે તમે પહેલા બીજા ગમે તે માળની બાલ્કનીમાં બેઠા છો અને નીચે રસ્તાઓ પર બધી અવર જવર ચહલ પહલ ચાલુ છે, તો એને તમે જુઓ છો ત્યારે માત્ર જુઓ છો, તમે એના અંશરૂપ ભાગરૂપ બનતા નથી, તમે એમાં સંડોવાતા નથી, એટલે એ ઉદાસીન. તો અને ડિસઇન્ટરેસ્ટેડ આ ત્રણ બે ત્રણ શબ્દો અનાસક્ત કહી શકીએ, તટસ્થ કહી શકીએ, ઉદાસીન કહી શકીએ. અને ભગવદ્ ગીતાના 14મા અધ્યાયની પેલી નાનકડો ટુકડો યાદ કરીએ, ઉદાસીન વદ આસીન ગુણૈઃ યઃ ન વિચાલ્યતે. જે આસીન બેઠો છે કોની માફક? ઉદાસીન વત, ઉદાસીનની માફક ઉપર જે કઈ ચાલી રહ્યું છે એની ઉપર બેઠેલો. અને ગુણૈહી યહ ન વિચાલ્યતે, પ્રકૃતિના પેલા જે ગુણો છે સત્વ રજસ તમસ અને એની જે રમત ચાલે છે અને એને કારણે આ આખું એ બધું વિચારો ભાવો ને બીજું બધું ઘણું એ જે ઉદ્ભવે છે એ ગુણોનો ખેલ છે. એનાથી યહ ન વિચાલ્યતે, જે ચલિત થતો નથી. અને જ્યાં સુધી આપણે અળગા ન થઈએ ત્યાં સુધી ચલિત થવા પણ થાય જ, અંદર સંડોવાઈએ તો ચલિત થઈએ જ, પણ અળગા થઈએ ત્યારે ન વિચાલ્ય તેની પરિસ્થિતિ અવસ્થા આપણે પ્રાપ્ત કરી શકીએ. તમે જોશો કે વારંવાર શ્રી અરવિંદ આ વાતને દોહરાવે છે. ગઈ વખતે પણ મેં કહ્યું હતું કે આ એક નાનકડી પ્રેક્ટિસ શરૂ કરવા જેવી છે, વિચારોને જોવાની, અથવા ભાવોને જોવાની, અંદર સંડોવાયા વિના કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના. અને ગઈ વખતે એ પણ કહ્યું હતું કે જો શરૂઆતમાં બહુ જ અઘરું લાગશે, કેમ કે આપણે એટલા બધા આપણા વિચારો અને ભાવોની સાથે જોડાઈ જવા માટે ટેવાયેલા છીએ કે આમ ક્યારે અંદર જોડાઈને ઘસડાઈ ગયા વિચારના પ્રવાહમાં એનો ખ્યાલ પણ ના આવે, અને પછી લાંબા ટાઈમે ખબર પડે એ વચ્ચે 50 વિચારોની સાથે આપણે જોડાઈ ગયા હોઈએ. પણ આ કરવા જેવું છે ને, બહુ અઘરું લાગે. તો ગઈ વખત મેં કહ્યું હતું એમ, માધવ પંડિતે જે રીત બતાવી છે કે આ કરવા માટે એક પગથિયા રૂપે, આ પહેલા પગથિયા રૂપે શાંતિથી બેસી અને થોડોક સમય 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ તમારા શ્વાસને જુઓ, એનાથી સભાન થઈને માત્ર જોયા કરો એને. અને એટલું કરશો તો આપોઆપ થોડા શાંત થઈ જશો અને ત્યાર પછી વિચારો અને ભાવોને તટસ્થતાથી સાક્ષી ભાવે જોવાનો અભ્યાસ, એની પ્રેક્ટિસ શરૂ કરો. ગઈ વખતે આપણે વાત કરી હતી, અહીંયા શ્રી અરવિંદ દોહરાવે છે. યુ આખું વાક્ય ફરીથી વાંચી જો. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ટુ ડિટેચ યોર સેલ્ફ and look at these activities as if they were not your own but a mechanical action of nature which you observe as a disinterested witness. One can then become aware of an inner being, which is separate, calm, uninvolved in the nature. જુઓ, આવો અભ્યાસ લાંબા સમય સુધી આપણે કરીએ અને એમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મળે ત્યારે શું થાય? એક આંતરસત, ઇનર બીઈંગ, એની સભાનતા આવે, જે અત્યારે મોટે ભાગે અથવા મોટા ભાગના લોકોમાં એ નથી. આપણે તો આ જે સરફેસ ઉપરનું આપણું બીઈંગ છે, આપણું સત છે, એ જ આપણે છીએ એમ માની અને વર્ત્યા કરીએ છીએ. પણ આમાં સફળ થઈએ તો વી બીકમ અવેર ઓફ એન ઇનર બીઈંગ, એક આંતર સત, આ સપાટી પરના સતથી જુદું અંદરનું સત, એની એક સભાનતા પ્રગટે છે. અને આ સત કેવું છે? વિચ ઇઝ સેપરેટ, કામ એન્ડ અનઇન્વોલ્વડ ઇન નેચર, પ્રકૃતિથી અલગ છે, કામ સ્થિર છે અને અનઇન્વોલ્વડ, પ્રકૃતિની અંદર એ સંડોવાયું નથી, એવું એક આંતર સત, એનાથી આપણે સભાન થઈએ છીએ. હવે કહી દઉં પછી જ વાંચું. આ આંતરસત એ આંતર મન હોઈ શકે અથવા આંતર પ્રાણ હોઈ શકે, ઇનર માઇન્ડ ઓર ઇનર વાઇટલ, જેને શ્રી અરવિંદ અન્યત્ર ટ્રુ માઇન્ડ એન્ડ ટ્રુ વાઇટલ એમ કહે છે. આપણું સાચું મન અને આપણો સાચો પ્રાણ એ આ છે કે જે પ્રમાણમાં સ્થિર છે, શાંત છે, અક્ષુબ્ધ છે, તટસ્થ છે, સાક્ષી છે. હવે જે પેલા પુરુષની વાત કરી, પેલા આત્માની વાત કરી, પેલા ચૈત્ય પુરુષની વાત કરી, જે ક્યાં તો આત્મા મસ્તકની ઉપર, ચૈત્ય પુરુષ હૃદયમાં, કે જે આ બધાથી અળગા છે, એ અને આ ઇનર બીઈંગ એક વસ્તુ નથી. કારણ કે ચૈત્ય પુરુષ અથવા આત્મા સ્વભાવે દિવ્ય છે, એનું એ સ્વભાવતઃ દિવ્ય છે. જ્યારે આ આંતર મન અથવા આંતર પ્રાણ ગમે એટલું શાંત હોય, છતાં એ પ્રકૃતિનો એક ભાગ છે, એ અદિવ્ય વસ્તુ છે. પણ ચૈત્ય પુરુષ અથવા તો આત્માની એ અત્યંત નિકટ હોય છે અને જાણે કે ટ્રાન્સપેરન્ટ હોય છે, પારદર્શક હોય છે. એટલે ચૈત્ય પુરુષના જે ગુણો, એની શાંતિ, એનો આનંદ, એનો પ્રેમ, એનું જ્ઞાન, એનું પ્રકાશ, આ બધાને એ ઝીલે છે પોતાની અંદર, અથવા તો પોતાની અંદરથી પસાર થવા દે છે. કેટલીક વાર એને શિરોની મિરરના રૂપમાં પણ કલ્પે છે કે ચૈત્ય પુરુષના ગુણોને એ પ્રતિફલિત કરે છે, પ્રતિબિંબિત કરે છે પોતાની અંદર. એટલે આ કેવું પેલું ફાનસ ની બહારનો અત્યંત શુદ્ધ કાચ ડાઘ વિનાનો, અને આમ આપણને એમ થાય કે આ જ્યોતિને અડ્યા, પણ વચ્ચે આવરણ છે, એનો ખ્યાલ સુદ્ધા ન આવે એવું આવરણ છે. તો આ અંતરમન અને આંતર પ્રાણ એ પોતે ચૈત્ય પુરુષ નથી, એ પ્રકૃતિનો જ ભાગ છે. પ્રકૃતિનો પરમાત્માની નજીક રહેલો ભાગ છે. જો એ વાત હવે કહેશે, ધીસ મે બી ધ ઇનર મેન્ટલ ઓર વાઇટલ પુરુષ, મનોમય પુરુષ જો પાછળ આવે જ છે, જોઈશું હમણાં આવશે. જો એના પછીની પંક્તિમાં શરૂઆતમાં મનોમય પુરુષ પ્રાણમય પુરુષ, તો ઇનર મેન્ટલ પુરુષ અથવા ઇનર વાઇટલ પુરુષ એન્ડ નોટ ધ સાયકિક, આ ચૈત્ય પુરુષ ન હોઈ શકે. બટ ટુ ગેટ એટ ધ કોન્શિયસનેસ ઓફ ધ ઇનર મનોમય એન્ડ પ્રાણમય પુરુષ, પણ તમે મનોમય પુરુષની ચેતનામાં પ્રવેશ કરો અથવા પ્રાણમય પુરુષની ચેતનામાં પ્રવેશ કરો, ઇઝ ઓલવેઝ અ સ્ટેપ ટવર્ડ ધ અનવેઇલિંગ ઓફ ધ સાયકિક બીંગ. ચૈત્ય પુરુષની ઉપરનું એને અનાવૃત કરવા માટેનું આ એક મહત્વનું પગલું છે, મહત્વનું પગથિયું છે. મનોમય પુરુષ અને પ્રાણમય પુરુષ સુધી પહોંચ્યો એટલે ચૈત્ય પુરુષ લગભગ, પછી એનું અનવેઇલિંગ એનું અનાવરણ એ હાથવેત હોય છે. ટૂંકમાં પ્રકૃતિને સાક્ષી ભાવે જોવાથી પહેલું પગથિયું એ કે તમે તમારા સાચા મન અથવા સાચા પ્રાણથી સભાન થાવ, જેને મનોમય પુરુષ અને અનુક્રમે પ્રાણમય પુરુષ આપણે કહીએ છીએ, અને એ દ્વારા છેવટે અંદરના હૃદયની અંદરના ચૈત્ય પુરુષ સુધી પહોંચો. આ એનો ક્રમ છે, આ એની પ્રક્રિયા છે. સારું, યસ, ઇટ વુડ બી બેટર ટુ ગેટ ફૂલ કંટ્રોલ ઓફ ધ સ્પીચ. It is an important step towards going inward and developing a true inner and yogic consciousness. To get full control of the speech, vani upar puro sanyam prapta karvo, it would be better, એક વધુ સારી વસ્તુ હશે. હવે પૂરો સંયમ એ દ્વારા શું અભિપ્રેત છે? સામાન્ય રીતે એવું સમજવામાં આવે કે પૂરો સંયમ એટલે મૌન. પૂર્ણ યોગમાં ક્યારે પણ લાંબા સમય સુધી મૌન પાળ્યા કરવાનો ઉપદેશ સાધનાના ભાગ રૂપે આપ્યો નથી. જેમ લાંબા સમય સુધી નિરાહાર રહેવાનો ઉપદેશ પૂર્ણ યોગમાં નથી, આહાર છોડી દેવાનું, એમ વાણીને એટલે મૌન, વાણીનું મૌન લઈ લેવાનું એ પણ પૂર્ણ યોગનો ઉપદેશ નથી. તો વાણી ઉપરનો પૂર્ણ સંયમ એટલે શું? જરૂરી હોય એટલું જ બોલવાનું, જરૂરી હોય તેવું જ બોલવાનું, જરૂરી હોય એ રીતે જ બોલવાનું, એ ટોનમાં ભાષામાં બોલવાનું. અને જરૂર ન હોય ત્યારે નહીં જ બોલવાનું, એ વાણીનો સાચો સંયમ છે. પૂર્ણ સંયમ દ્વારા આવું અભિપ્રેત છે પૂર્ણ યોગમાં. એવી જ રીતે આહારની બાબતમાં પણ, કે દિવસોના દિવસો સુધીના ઉપવાસ નહીં. કારણ કે આવી રીતે જ્યારે માણસ લાંબા સમય સુધી મૌનમાં ચાલે જાય, કે લાંબા સમય સુધી આહાર ન કરે, પછી જ્યારે એ મૌન પૂરું થાય ત્યારે જાણે કે દબાવેલી સ્પ્રિંગ એ છૂટતી હોય એવી રીતે બડબડાટ ચાલુ થઈ જાય, અને એવી રીતે આહાર લેવાનું પણ ચાલુ થઈ જાય ડબલ જોરથી. એ વાણીનો કે આહારનો સાચો સંયમ નથી. એમ વાણીની બાબતમાં મેં કહું, એમ આહારની બાબતમાં પણ, કે જેટલું જરૂરી હોય એટલું જ ખાવાનું. આહાર એ સાધન છે, આહાર એ લક્ષ્ય નથી. અને સાધન એટલે શરીરને ટકાવવાનું સાધન, એ સ્ટેન્ડ લઈ અને જે જરૂરી હોય શરીરને એ જ ખાવાનું, જે જરૂરી હોય એટલું જ ખાવાનું, આદર્શ પદ્ધતિથી ખાવાનું, ટીવીની સામે બેઠા બેઠા નહીં, કે પુષ્કળ વાતો કરતા અથવા એક્સાઇટેડ અવસ્થામાં નહીં. તો એ આહારનું પથ્ય શંકરાચાર્ય સાધન પંચકમમાં, આહાર ઔષધમ ભુજ્યતામ એમ કહે છે. આહાર રૂપી ઔષધ લો, ઔષધ દવા. હવે દવા આપણા શરીરને જે જરૂરી હોય એ જ આપણે લઈએ છીએ. જરૂરી હોય એટલી જ માત્રામાં લઈએ છીએ. એવી રીતે આહાર લેવાનો છે. આ બોલવાની બાબતમાં, મૌનની બાબતમાં પણ આ છે. તો આ વાણી ઉપરનો સંયમ કેમ જરૂરી છે? એમણે કહ્યું કે ઇટ વુડ બી બેટર ટુ ગેટ ફૂલ કંટ્રોલ ઓફ ધ સ્પીચ. કેમ? ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટુવર્ડ્સ ગોઈંગ ઇનવર્ડ એન્ડ ડિવેલપિંગ અ ટ્રુ ઇનર્ડ એન્ડ યોગિક કોન્શિયસનેસ. જો અંદર જવું હશે ચેતનાની, અને એ રીતે ચેતનાને યોગિક ચેતનામાં વિકસાવવી હશે, તો ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. વાણીનો સંયમ એક અત્યંત મહત્વનું પગલું છે. હવે આ કેળવવા માટે, માને કે કોઈ સ્વેચ્છાએ થોડો વખત 12 કલાક રોજનું મૌન રાખે, તો કદાચ હું નથી માનતો કે પૂર્ણ યોગના ઉપદેશ સાથે એ વિરોધાય, પણ એને લંબાવીને એને આદર્શ નથી બનાવવાનો. પણ પૂર્ણ સંયમ કેળવવા માટે થોડુંક આ રીતે શરૂઆતમાં કદાચ કોઈને જરૂર લાગે તો રાખી શકે, પણ ત્યાર પછી ઘણા જણા મેં જોયા છે આવી રીતે રોજ રાખનારાઓ, કે કાગળ પેન્સિલ લઈને જ બેઠા હોય ને બધું જ કોમ્યુનિકેશન કરતા હોય લખીને, એ દેટ ઇઝ નો સાયલન્સ. કારણ કે એનું લક્ષ્ય એ ચેતનામાં ઊંડે ઉતરવા માટેના સાધન તરીકેનો ઉપયોગ કરવાનો છે. એ રીતનું એનું લક્ષ્ય, એ પોતે લક્ષ્ય નથી. પણ જો લખીને આપણે ચેતનાને બહાર ફેંકવાની જ હોય તો બોલીને ફેંકો કે લખીને ફેંકો, ઇટ મેક્સ લિટલ ડિફરન્સ. સળંગ વાંચી જાઉં. યસ, ઇટ વુડ બી બેટર ટુ ગેટ ફૂલ કંટ્રોલ ઓફ ધ સ્પીચ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ટુવર્ડ્સ ગોઈંગ ઇનવર્ડ એન્ડ ડિવેલપિંગ અ ટ્રુ ઇનર એન્ડ યોગિક કોન્શિયસનેસ. સારું, પછીનો પત્ર. Remember first that an inner quietude caused by the purification of the restless mind and vital is the first condition for secure sadhana. Yo akhu aje section che aa prakaran nu e કામ, ક્વાયટ, પીસ અને સાયલન્સ, આ ચાર વસ્તુ ઉપર એ વસ્તુને કેન્દ્રમાં રાખી અને આ સેક્શનની અંદર પત્રો પસંદ કરવામાં આવ્યા છે. હવે જુઓ છેલ્લા શબ્દો, અ સિક્યોર સાધના. હવે આ સિક્યોરનો અર્થ અહીંયા આ કોન્ટેક્સ્ટમાં, આ સંદર્ભમાં, નોટ લાઇકલી ટુ બી લોસ્ટ, સર્ટન અથવા ગેરેન્ટેડ, નિશ્ચિત સાધના, અથવા તો એકવાર એ સાધના શરૂ થયા પછી ક્યારેય ગુમાવી દેવાનો પ્રસંગ ન આવે એવી સાધના. નોટ લાઇકલી ટુ બી લોસ્ટ, સર્ટન. તો એવી સાધના એ પહોંચવું હોય, the first condition of a secure sadhana. To pehli condition, pehli sharat kai chhe, inner quietude, antarik akshubdhata, antarik achanchalta, inner quietude. આ અક્ષુબ્ધતા અંદરની કેવી રીતે આવે? કોઝ્ડ બાય પ્યુરિફિકેશન ઓફ ધ રેસ્ટલેસ માઇન્ડ એન્ડ વાઇટલ. કેવી રીતે આવે? બાય ધ purification of the restless mind and vital. સતત અજંપા ભર્યો અથવા તો ગતિ જ કર્યા કરતા, આજે માઇન્ડ એટલે વિચારો ને વાઇટલ ભાવો, એટલે વિચારો ને ભાવોની ગતિ સતત ચાલુ રહે, એક સ્પંદન થયા જ કરે, અંદર થયા જ કરે, એક ચાંચલ્ય એ કાયમનું હોય, એ જે સ્થિતિ છે એને અહીંયા રેસ્ટલેસ માઇન્ડ એન્ડ વાઇટલ એમ કરવું. અને એનું પ્યુરિફિકેશન, એને જ્યારે મનને અને પ્રાણને શુદ્ધ કરવામાં આવે, જાત ભાતના ખરી સાધના મોટા ભાગની બધી આને માટે જ છે. જે કંઈ નાનું મોટું કરવામાં આવે છે સાધના સ્વરૂપે, ધારો કે કોઈની જપની સાધના છે, તો એ જપ છેવટે મન અને પ્રાણને શાંત કરી દેવા, આજે એનું જે ચાંચલ્ય છે, એનું જે સ્પંદન ચાલ્યા કરે છે, સ્પંદનને બંધ કરી દેવા માટે અથવા એકદમ આછું કરી દેવા માટેનો જે ઉપાય છે. અને જે લોકો જપમાં સફળ થાય છે એ લોકોનો જપ એક તબક્કો એવો આવે છે, એ જપ એની મેળે બંધ થઈ જાય છે. એટલું બધું એ મન અને પ્રાણ એટલા શા વિચારો અને ભાવો એટલા શમિત થઈ જાય કે જપ આપોઆપ બંધ પડી જાય. બીજી જે કોઈ સાધના આગળ બધું આ તટસ્થ સાક્ષી ભાવ આ તે માતાજીની શાંતિને ઇન્વોક કરી અને બેસવું અને બહારની પ્રવૃત્તિ પણ આ બધું પામવા આ સ્થિતિએ પહોંચવા માટેના સાધનો તરીકે જ બહારની પ્રવૃત્તિ બોલવાનું કે બીજી પ્રવૃત્તિ કરવાની એના લક્ષ્ય અહીંયા રાખીને, તો આ બધી સાધનાઓ છેવટે આ સ્થિતિ અંદરની અને એ આવે પછી ચૈત્ય પુરુષનું સાક્ષાત્કાર અને પછી આગળ બીજા સાક્ષાત્કારો. તો ઇનર ક્વાયટ્યુડ કોઝ બાય ધ પ્યુરિફિકેશન ઓફ ધ રેસ્ટલેસ માઇન્ડ એન્ડ વાઇટલ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન ઓફ અ સિક્યોર સાધના. તો આ પહેલી વાત જો વારંવાર હું કહેતો આવ્યો છું, કે પ્યુરિફિકેશન શુદ્ધિ વિના સિદ્ધિ નહીં. અને એકદમ બ્રોડલી આ શુદ્ધિને સમજાવી હોય તો ઇન્દ્રિયના વિષયો તરફ દોડતા વિચારો અને ભાવોને પાછા વાળીને ભગવદ અભિમુખ કરી દેવા, એનું મોડું ફેરવી અને ભગવાન તરફ લઈ જવું અને એમાં આગળ જતા એવી સ્થિતિ આવે કે વિચારો એ ભગવાનના ચાલે અને ભાવો પણ ભગવાન માટે ભગવાનના સંદર્ભમાં ઉઠે. આને આપણે એકદમ બ્રોડલી પવિત્રતા કહીશું, વિચારો અને ભાવો. સારું, બીજું શું? રિમેમ્બર નેક્સ્ટ દેટ ટુ ફીલ ધ મધર્સ પ્રેઝન્સ વાઇલ ઇન ઇન્ટર્નલ એક્શન ઇઝ ઓલરેડી અ ગ્રેટ સ્ટેપ એન્ડ વન દેટ કેનોટ બી અટેઇન વિધાઉટ કન્સિડરેબલ ઇનર પ્રોગ્રેસ. હવે બીજી વાત, while in external action બહારની પ્રવૃત્તિમાં બહારના કર્મમાં આપણે ડૂબેલા હોઈએ અથવા વ્યસ્ત હોઈએ રોકાયેલા હોઈએ ત્યારે માતાજીની હાજરીનો કે માતાજીની ઉપસ્થિતિનો અનુભવ કરવો, એનો અહેસાસ કરો, એને ફીલ કરવી. હવે માતાજીની હાજરી ક્યાં ફીલ થાય? તો એ હાજરી અંદર ફીલ થાય. શ્રીવિંદે અન્યત્ર કહ્યું છે કે એક તબક્કો સાધનામાં એવો આવે, ધીમે ધીમે પ્રગતિ થતી જાય, કે અંદરનું સત એ બહારના સતથી અલગ પડી જાય. ઇનર બીઈંગ આઉટર બીઈંગ થી જુદું થઈ જાય. કેવી રીતે? જેમ નાળિયેર હોય એ જ્યારે એકદમ સુકાઈ જાય ત્યારે એનો જે ગોટો છે અંદર જુદો પડી જાય અને બહારનું આવરણ અલગ થઈ જાય. એવી રીતે આઉટર બીઈંગ અને ઇનર બીઈંગ અલગ થાય, અને એ ઇનર બીઈંગમાં આપણે માતાજી કહીએ જે નામ આપવું હોય એ ત્યાં એની ઉપસ્થિતિનો અનુભવ સતત થયા જ કરે. કારણ કે પોતે ક્યાં તો જેને સાયકિક કહે છે એ હોય છે, અથવા તો હમણાં ઉપર જોયું એમ એની નજીકનું સાચું માઇન્ડ અથવા સાચો વાઇટલ હોય છે. તો બહારની પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે માતાજીની ઉપસ્થિતિનો અનુભવ એટલે આ. ટુ ફીલ ધ મધર્સ પ્રેઝન્સ વાઇલ ઇન એક્સટર્નલ એક્શન ઇઝ ઓલરેડી અ ગ્રેટ સ્ટેપ. સાધનામાં બહુ મોટું પગલું છે આ, એન્ડ વન દેટ કેનોટ બી અટેઇન્ડ વિધાઉટ કન્સિડરેબલ ઇનર પ્રોગ્રેસ. એ ઇનર શબ્દ મૂક્યો છે કે જ્યાં સુધી ઠીક ઠીક પ્રમાણમાં આંતરિક પ્રગતિ ન કરો ત્યાં સુધી આ અવસ્થાએ પહોંચાતું નથી, પહોંચી શકાય નહીં. એટલે જો કોઈ પહોંચ્યું હોય, આ સાધક એને લખ્યું છે કે આવી રીતે મને અનુભવાય છે, તો એને પ્રોત્સાહન આપી રહ્યા છે કે આ બહુ મોટું પગલું સાધનામાં છે જે તેમ ભર્યું છે, અને આંતરિક પ્રગતિ ખાસા પ્રમાણમાં ન કરી હોત ત્યાં સુધી આ સ્થિતિ આવે નહીં. જો સળંગ વાંચી જાઉં, રિમેમ્બર નેક્સ્ટ દેટ ટુ ફીલ ધ મધર્સ પ્રેઝન્સ વાઇલ ઇન એક્સટર્નલ એક્શન ઇઝ ઓલરેડી અ ગ્રેટ સ્ટેપ એન્ડ વન દેટ કેનોટ બી અટેન્ડ વિધાઉટ અ કન્સિડરેબલ ઇનર પ્રોગ્રેસ. પછીનું વાક્ય લઈએ. પ્રોબેબલી વોટ યુ ફીલ યુ નીડ સો મચ બટ કેનોટ ડિફાઈન ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ વિવિડ સેન્સ ઓફ મધર્સ ફોર્સ વર્કિંગ ઇન યુ ડિસેન્ડિંગ ફ્રોમ અબાવ એન્ડ ટેકિંગ પોઝિશન ઓફ ધ ડિફરન્ટ પાર્ટસ ઓફ યોર બીઈંગ. કકરાક કરીને સમજીએ ને. હવે આ સાધક એને જે પત્ર લખ્યો છે શ્રી અરવિંદને, એમાં એણે એવું લખ્યું છે કે મને એમ લાગી રહ્યું છે અંદર કે મારે કંઈક અત્યંત પ્રમાણમાં જોઈએ છે, મને કશાકની આત્યંતિક જરૂર છે. Need so much. What you feel, you need so much. પણ મારે ખરેખર શું જોઈએ છે એ હું બરાબર અભિવ્યક્ત કરી શકતો નથી અથવા એને શબ્દમાં મૂકી શકતો નથી. What you feel you need so much but cannot define. You are define નો અર્થ વ્યાખ્યા આપ્યો નથી. Define એટલે state precisely, clearly. એ અર્થ છે અહીંયા આગળ કે એ વસ્તુ જેનો મને અહેસાસ થઈ રહ્યો છે કે મારે આ વસ્તુ આત્યંતિક પ્રમાણમાં જોઈએ છે અને મને જરૂર છે એની, પણ એને હું એક્ઝેક્ટલી ચોકસાઈપૂર્વક સ્પષ્ટતાપૂર્વક શબ્દમાં મૂકી શકતો નથી, અભિવ્યક્ત કરી શકતો નથી, એનું વિધાન કરી શકતો નથી. સ્ટેટ તો શું છે? શ્રી અરવિંદ એને કહે છે કે કદાચ આ છે. Probably what you feel you need so much and cannot define is a constant and vivid sense of the mother's force working in you. Constant and vivid sense, એક સતત અને સ્પષ્ટ એવો એવી એક ખાતરી, એવો એક અહેસાસ, એવી એક સમજણ, એવો એક અનુભવ. Of mother's force working in you. કે માતાજીની શક્તિ મારી અંદર કાર્ય કરી રહી છે. આ અનુભવ. અને અંદર મારી અંદર કેવી રીતે આવી છે? Descending from above. ઉર્ધ્વમાંથી એ શક્તિનું મારા સતમાં અવતરણ થયું છે, મારા બીઈંગની અંદર. ઇટ હઝ ડિસેન્ડેડ, ડિસેન્ડિંગ ફ્રોમ અબાવ. અને એ અવતરણ થયા પછી મારા સતના જે જુદા જુદા ભાગો છે, જે જુદા જુદા અંશો છે, જે જુદી જુદી ભૂમિકાઓ છે, મુખ્યત્વે મન પ્રાણ શરીર, પછી એના નાના નાના ફાંટાઓમાં આપણે નહીં જઈએ અત્યારે, પણ મન પ્રાણ શરીર પ્લેન્સ, મેન્ટલ પ્લેન, વાઇટલ પ્લેન, ફિઝિકલ પ્લેન, ત્રણ ભૂમિકાઓ મુખ્યત્વે એનું પોઝિશન લઈ રહ્યું છે. માતાજીની શક્તિ અવતરિત થઈ મારી અંદર, મારા સતમાં, અને મારા આ મારી આ મારા સતની જે જુદી જુદી ભૂમિકાઓ છે અથવા એના જે અંશો છે એનું પોઝિશન લઈ રહી છે, એનો કબજો લઈ રહી છે, ત્યાં આગળ આવીને સ્થિર થઈ રહી છે. કદાચ તું આ અનુભવ કરી રહ્યો છે, પણ એને યુ કેનોટ સ્ટેટ ઇટ ક્લિયરલી, યુ કેનોટ ડિફાઇન ઇટ. જો પ્રોબેબલી વોટ યુ ફીલ યુ નીડ સો મચ બટ કેનોટ ડિફાઇન ઇઝ અ કોન્સ્ટન્ટ એન્ડ વિવિડ સેન્સ ઓફ ધ મધર્સ ફોર્સ working in you, descending from above and taking possession of different planes of your being. હવે આ જે સ્થિતિ છે એની પછીથી આવનારી સ્થિતિની પ્રાયર કન્ડિશન, પૂર્વ શરત છે. જો પછીનું વાક્ય, દેટ ઇઝ ઓફન અ પ્રાયર કન્ડિશન ફોર ધ ટુ ફોલ્ડ મૂવમેન્ટ ઓફ એસેન્ટ એન્ડ ડિસેન્ટ, ઇટ વિલ શ્યોરલી કમ ઇન ટાઈમ. પછીની અવસ્થા કઈ? ટુ ફોલ્ડ મૂવમેન્ટ, દ્વિવિધ ગતિ, બે પ્રકારની ગતિ, એસેન્ટ આરોહણ અને ડિસેન્ટ અવતરણ. અભિપ્સા વગેરે દ્વારા આરોહણ દિવ્યતા તરફ, ચેતનાનું આરોહણ. એક શબ્દ મૂકીએ તો સાદ, આપણે માતાજીને પોકારીએ છીએ અભિસા દ્વારા મુખ્યત્વે. અને ડિસેન્ટ અવતરણ, માતાજીની ચેતનાનું એનો પ્રતિસાદ છે, પડઘો છે. આપણે સાદ દીધો તો દિવ્યતાએ પ્રતિસાદ દીધો છે અને પ્રતિસાદ રૂપે અવતરિત થાય છે આપણી અંદર. તો આ એસેન્ટ અને ડિસેન્ટની પ્રક્રિયા, એની પહેલા પૂર્વ શરત રૂપે હમણાં જે કહ્યું એ અવતરિત થવું જોઈએ. હવે કોઈને એવો વિચાર આવી શકે કે આગળ પૂર્વ શરતમાં જ માતાજીની શક્તિનું અવતરણ એવું એમણે કહ્યું છે, તો અવતરણ તો થયું જ છે, તો પછી અહીંયા એના પછીની અવસ્થાનું વર્ણન કરતા આરોહણ અને ફરીથી અવતરણ એમ કેમ મૂકે છે? જે પૂર્વ અવસ્થા હોઈ શકે એ જ ઉત્તર અવસ્થા કેવી રીતે હોઈ શકે? આવો વિચાર આવી શકે. તો આપણે આને એવી રીતે સમજવાનું કે પૂર્વ અવસ્થામાં પ્રાયર કન્ડિશનની જે વાત છે એમાં માત્ર ફોર્સની વાત કરી છે, માતૃશક્તિની વાત કરી છે. પણ માતાજીની સમગ્ર ચેતના એ કઈ માતૃશક્તિમાં માત્ર એ સંગ્રહિત થઈ જતી નથી કે આવી જતી નથી. માતૃચેતના નો ભાગ ખરો માતૃશક્તિ, પણ એનું સર્વસ્વ નહીં, એના કરતા ઘણી વ્યાપક છે. તો માતાજીની ચેતનાના જે બીજા પાસાઓ છે એનું અવતરણ એ પછીની આ એસેન્ટ અને ડિસેન્ટની જે વાત છે એમાં આ બધી બાકીના પેલા આસ્પેક્ટ્સ એ અભિપ્રેત છે. દાખલા તરીકે માતાજીનું જ્ઞાન, માતાજીનું દિવ્ય પ્રેમ એનું અવતરણ, માતાજીનો દિવ્ય આનંદ, આનંદમય છે એટલે તો એનું અવતરણ, એમનું પાવિત્ર્ય, એમની પવિત્રતા એનું અવતરણ. તો માતૃશક્તિના આ જે બીજા આસ્પેક્ટ, બીજા પહેલુઓ છે એને આપણે આ પછીના વાક્યમાં જે ડિસેન્ટની વાત છે એમાં આપણે એ રીતે એને સમજવાનું છે. એટલે કે શક્તિ સિવાયના બાકીના આસ્પેક્ટ્સ. તો હવે જુઓ, દેટ ઇઝ ઓફન અ પ્રાયર કન્ડિશન ફોર ધ ટુ ફોલ્ડ મૂવમેન્ટ ઓફ એસેન્ટ એન્ડ ડિસેન્ટ. અને લોર્ડ કહે છે ઇટ વિલ શ્યોરલી કમ ઇન ટાઈમ, એના યોગ્ય સમયે આ વસ્તુ તારામાં આવશે જ, કારણ કે પ્રાયર કન્ડિશન લગભગ તૈયાર થઈ ગઈ છે, અંદર પૂર્વ ભૂમિકા તૈયાર થઈ ગઈ છે એને માટેની, એટલે સમય પાકતા એ આવશે. These things can take a long time to begin visibly, especially when the mind is accustomed to be very active and has not the habit of mental silence. હવે these things, આ બધી વસ્તુઓ એટલે કઈ? ખાસ કરીને ડિસેન્ટ, આમ તો એસેન્ટ પણ ખરું, એટલે માતાજીની શક્તિનું અવતરણ અને એ સિવાય મેં હમણાં કહું એમ પ્રેમ જ્ઞાન આનંદ વગેરેનું અવતરણ અને આપણી ચેતનાની અભિસા દ્વારા એ ચેતના એકચ્યુઅલી ઉપર ચડતી અનુભવાય, વિઝિબલી એવો શબ્દ વાપર્યો છે, જોઈ શકાય એ રીતે, અવતરણ ને આરોહણ બંને જોઈ શકાય એવી રીતે. તો ધીસ થિંગ્સ કેન ટેક અ લોંગ ટાઈમ ટુ બિગિન વિઝિબલી, એ રીતે એની શરૂઆત થાય, સ્પષ્ટ તમે જોઈ શકો અંદર એ રીતે, એને માટે ખાસો ટાઈમ, લાંબો ટાઈમ જતો હોય છે. ખાસ કરીને ક્યારે, એસ્પેશિયલી ધ માઇન્ડ ઇઝ એકસ્ટમ ટુ બી વેરી એક્ટિવ, મન એનું ચાંચલ્ય ચાલુ ને ચાલુ જ હોય, એનાથી જે ટેવાયેલું હોય, અતિશય ચાંચલ્ય, અતિશય ક્રિયાશીલ, એન્ડ હેઝ નોટ ધ હેબિટ ઓફ મેન્ટલ સાયલન્સ, અને માનસિક નિરવતાની એને જ્યારે ટેવ નથી હોતી, ત્યારે આવી બધી વસ્તુઓ બિલકુલ જોઈ શકાય એ રીતે શરૂ થાય, એને માટે ઘણો લાંબો ટાઈમ જતો હોય છે. જો ફરી વાર મેં તમને આગળ વાર કહ્યું છે ઘણી વાર કે આ ચાર શબ્દો એના બહુ ચુસ્ત અર્થોમાં શ્રેણી વાપરતા નથી, એકને બદલે બીજો શબ્દ વાપરે છે. તો ક્વાયટ્યુડ શબ્દથી શરૂઆત કરી અમે, અને અહીંયા જો સાયલન્સ શબ્દ મૂક્યો છે. આમ એમણે ભેદ બતાવ્યો છે પણ લગભગ એ જ અર્થમાં, બંને એક જ અર્થમાં અહીંયા આગળ, કારણ કે એક જ વાત ચાલી રહી છે. When that veiling activity is there, much work has to be carried on behind the mobile screen of the mind, and the sadhak thinks nothing is happening when really much preparation is being done. હવે જુઓ શું કહે છે કે when that veiling activity is there, મનની ચંચળતા, તરલતા, સ્પંદનની અવસ્થા, એનાથી જ દિવ્યતા ઢંકાયેલી રહે છે. આગળ આપણે જોયું તેને, એટલે માટે એને વેઇલિંગ એક્ટિવિટી કહી, દિવ્યતાને ઢાંકી દેતી, એને આચ્છાદિત કરી દેતી, એને આવૃત કરી દેતી. તો મનની આ જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી much work has to be carried on behind the mobile screen of the mind. શબ્દો જેવો વાપર્યા છે, મોબાઈલ સ્ક્રીન ઓફ ધ માઇન્ડ, મનનો ચંચળ એવો પડદો, પડદો હાલ્યા જ કરે છે, હાલ્યા જ કરે છે, હાલ્યા જ કરે છે, એને કારણે પડદાની પાછળ શું છે એ જોઈ શકાતું નથી. પ્રાચીન વેદાંતમાં પાણીનું ઉદાહરણ આપે છે લોકો, કે સૂર્યનું પ્રતિબિંબ પડે છે પાણીમાં, પણ હંમેશા મોજા આમાં થયા કરતા હોય તો એ પ્રતિબિંબ જોઈએ એવું સ્પષ્ટ દેખાય નહીં, પણ જે ક્ષણે એની તરલતા છોડી દે અને સ્થિર થયું પાણી, તો ચોખ્ખું અંદર પ્રતિબિંબિત થશે, સૂર્ય જોઈ શકાશે. એવી રીતે અહીંયા પણ આ મોબાઈલ સ્ક્રીન જેવો એની મોબિલિટી ગઈ, એ હાલતો બંધ થયો, એટલે એ આવરણ જાણે કે છે જ નહીં પછી, અને દિવ્યતાનો અહેસાસ એની અનુભૂતિ થાય. તો પણ એ જ્યાં સુધી છે ત્યાં સુધી એ તરલ એવા પડદાની પાછળ ઘણું બધું કામ ચાલતું હોય છે, ભગવાનનું ઘણું બધું કામ પૂર્વ તૈયારી રૂપે ચાલે છે. એટલે વિઝિબલી આપણને એમ કશું દેખાતું નથી, એ અનુભવાતું નથી, પણ એ જ્યારે ન અનુભવાતું હોય ત્યારે પણ આ મનના ચંચળ પડદાની પાછળ ભગવાન તો એનું કામ, માં ભગવતી તો એનું કામ કરી જ રહ્યા છે, ચલાવી જ રહ્યા છે, પણ પેલો અહેસાસ નથી થતો. એટલે સાધકને એવું લાગે છે કે નથિંગ ઇઝ બીંગ ડન, કશું થતું નથી. યુ એન્ડ ધ સાધક થિંગ્સ નથિંગ ઇઝ હેપનિંગ વેન રિયલી વાસ્તવમાં તો મચ પ્રેપરેશન ઇઝ બીંગ ડન, ઘણી પૂર્વ તૈયારી ચાલુ હોય છે. એટલે જ્યારે કોઈ આ પ્રકારના આંતરિક અહેસાસ ન થતો હોય, અનુભવ ન થતો હોય, ત્યારે કદી પણ એવું ન માનવું કે કશું થતું નથી. એક શ્રદ્ધાથી જવું પડે કે ના, હું માના શરણે ગયો છું અને મારે આ જોઈએ છે, માં દિવ્યતા જોઈએ છે મારી ચેતનામાં, તો માં એનો પ્રત્યુત્તર વાયા વિના રહે જ નહીં, અને જે કંઈ કરવાનું છે ભલે મને એનો અહેસાસ નથી થતો પણ એ માં કરી જ રહી છે, પ્રત્યેક ક્ષણે કરી રહી છે. મારે માત્ર શ્રદ્ધા રાખીને મંડ્યા રહેવાનું છે. ક્યારેક એ દેખાશે. પેલું ડ્રિલ, જ્યારે ડ્રિલિંગ કરવામાં આવે છે જમીનની અંદર પાણી માટે કે પેટ્રોલ માટે તેલ માટે, તો એ ચાલે, એ શીરડી ફર્યા જ કરે છે, કેટલા લાંબા ને કેટલી ઊંડે ને ઊંડે ને ઊંડે ને ઊંડે ને ઊંડે, પણ ત્યાં કેટલાય લાંબા સમય સુધી નથી પાણી દેખાતું, પાણી માટે હોય તો કે તેલ માટે હોય તો નથી. પણ પેલા ડ્રિલિંગ કરનારને ખાતરી છે કે છે નહીં છે અને દેખાવાનું છે, એ ખાતરીથી આપણે જવું પડે. બસ અહીંયા આપણે અટક